જાણ્યો નથી, માત્ર પશ્ચાતાપથી કર્મજન્ય પાપને ક્ષમાઈ દીધું છે. ઓમ શાંતિ શાંતિ.
નંબર 230 અને નંબર 230 પ્રવચન ક્રમાંક 92, ગાથા ક્રમાંક 116, મોક્ષનું સ્વરૂપ એ જ ધર્મથી એ જ ધર્મથી મોક્ષ છે અને તું જ મોક્ષ સ્વરૂપ છો, અર્થાત શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખ સ્વરૂપ છો. આ ગાથા તત્વજ્ઞાનની શિખર વાર્તા છે. અધ્યાત્મ શાસ્ત્ર અને અધ્યાત્મ દર્શન તેની ટોચની આ વાત છે. અધ્યાત્મ ક્ષેત્રમાં આથી ઉચ્ચ અને શ્રેષ્ઠ વાત બીજી હોઈ શકે નહીં. માર્મિક રીતે પરમ કૃપાળુ દેવે ચરમ શિખરની વાત કરી છે. પહેલી વાત એ છે કે જગતના જીવો જાણીએ અજાણીએ જે કંઈ પણ સત્કર્મ કરે છે, શુભ પ્રવૃત્તિ કરે છે, ધર્મ સાધના કરે છે, તેઓ ઓકે ઓકે એમ કહે છે કે અમે મોક્ષ માટે કરીએ છીએ. ભારતીય દર્શનોમાં મતભેદ હોઈ શકે, પણ તમામ દર્શનો મોક્ષની બાબતમાં સહમત છે. એટલા માટે ભારતમાં 4 પુરુષાર્થ કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મોક્ષ પુરુષાર્થ કે પરમ પુરુષાર્થ છે અને તમામ ધર્મો આ મોક્ષ પુરુષાર્થની વાત કરે છે. મોક્ષના સ્વરૂપ વિશે મતભેદો છે, મોક્ષના સાધન વિશે મતભેદો છે, પણ મોક્ષના સ્વીકાર વિશે મતભેદ નથી. તમે તમારા જીવનમાં જે કંઈ પણ ધર્મ સાધના કરો છો તે શા માટે કરો છો? તો કહો છો કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે. ભક્ત ભગવાન પાસે પણ માગે છે, આપો આપો ને મહારાજ, અમને શિવસુખ આપો. હે પ્રભુ, અમને શિવસુખ એટલે મોક્ષનું સુખ આપો. એમ પણ કહેવામાં આવે છે કે અમે અમારા જીવનમાં જે કંઈ પણ સાધના કરીએ છીએ તે મોક્ષ પ્રાપ્તિ અર્થે કરીએ છીએ. અમારે મોક્ષ મેળવવો છે, મોક્ષમાં જવું છે. આની પ્રાપ્તિ જો કરવી હોય તો સાધન જોઈશે. એ સાધનનું નામ ધર્મ છે. તમે જે સાધન માનો છો તે નહીં, પણ જ્ઞાની પુરુષે કહેલી વાત તે ધર્મ છે અને એ જ ધર્મથી મોક્ષ છે.
વાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. આ પાયાની વાત કરીને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. દેહાધ્યાસ છૂટી જાય તો કર્મનો કરતા નહીં બને. કર્મનો કરતા ન રહે તો કર્મો ભોગવવાના પણ ન રહે. આ ધર્મનો મર્મ ગુરુદેવ શિષ્યને કહે છે. પછી કહે છે કે અમે જે ધર્મ વર્ણવ્યો છે તે ધર્મથી જ મોક્ષ છે. આ પ્રતીતિ છે, આ અનુભૂતિ છે અને આ ટંકાર જેવા વચનો છે. અનુભવ વગર પંડિત કે વિદ્વાન આમ ન બોલી શકે, વક્તા ન બોલી શકે. જેને અનુભૂતિ થઈ છે તે રણકારપૂર્વક એમ કહે છે કે એ ધર્મથી જ મોક્ષ છે. આ ધર્મનો મર્મ છે અને જે કહ્યો તે ધર્મથી જ મોક્ષ છે. પરંતુ આ વાત અધૂરી છે. પૂરી વાત હવે આવે. જે ધર્મથી મોક્ષ છે તે ધર્મ તમારી માન્યતાથી જુદો છે. પરમ કૃપાળુદેવ એક ઝાટકે આ ભેદને દૂર કરે છે. અમે મોક્ષની વાત કરીએ છીએ ત્યારે તમે ઉપર જુઓ છો, કોઈ સિદ્ધશિલા છે, કોઈ જગ્યાએ મોક્ષનું સ્થાન છે, ત્યાં અનંતા સિદ્ધ ભગવંતો બેઠા છે, ત્યાં જવાનું છે. એમ કંઈક કંઈક કલ્પનાઓ જગતમાં થઈ રહી છે, પણ અમારી તથ્યવાળી અને પારમાર્થિક વાત એ છે કે તું જ મોક્ષ સ્વરૂપ છો. મોક્ષ બહારથી મેળવવાની વાત નથી, તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો. અધ્યાત્મ શાસ્ત્રની શિખર વાર્તાને સમજવા કોશિશ કરજો. મોક્ષ મેળવવાની ચીજ નથી, મોક્ષ હોવાની, મુક્ત થવાની વાત છે. તું પોતે મોક્ષ એટલે મુક્ત છો, અને મોક્ષ અવસ્થામાં જે જે બાબતો હોય છે તેમાં અનંત જ્ઞાન, અનંત દર્શન અને અવ્યાબાધ અવસ્થા હોય છે. ક્યારેય કોઈ જાતની બાધા કે અવરોધ ન આવે તેવી અવસ્થા એ અવ્યાબાધ અવસ્થા. ચક્રવર્તીની સંમતિ મેળવી હશે, પણ મોત તેને છીનવી લેશે. લાખો રૂપિયાને આતંકવાદી છીનવી લેશે, દેહને સાચવ્યો હશે પણ એકાદ રોગ તેને છીનવી લેશે. આ મોક્ષ એવો છે કે તેને કોઈ છીનવી ન શકે. ત્યાં મૃત્યુનું પણ શાસન નથી, ત્યાં જરા વ્યાધિ વેદના કે ભય નથી. ત્યાં ગયા પછી પાછા આવવાનું નથી. તે કલ્યાણ સ્વરૂપ છે, અવ્યાબાધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. આવી તારી પોતાની અવ્યાબાધ અવસ્થા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત ચારિત્ર અને અનંત આનંદ એ તું છો. આના સિવાય બીજું કંઈ નથી. આટલી અદ્ભુત વાત સાંભળીને કઈ રૂમાટા ઊભા થાય છે? અરે, અમે તો મોક્ષને બહાર શોધીએ છીએ, મોક્ષ મેળવવા બહારની ક્રિયાઓ કરીએ છીએ. મોક્ષ આ પંચમ કાળમાં છે કે નહીં? મોક્ષ આપનાર અપાવનાર સદગુરુ છે કે નહીં? છોડ આ બધી ચર્ચાઓ, અને આ તું જ મોક્ષ સ્વરૂપ છો. અને આ વાત એટલા માટે પ્રતીતિવાળી છે કે આત્મા પોતે સર્વ પ્રકારથી શુદ્ધ થાય એવી આત્માની પરમ શુદ્ધ અવસ્થા એ જ મોક્ષ છે.
આત્મામાં બંને લાયકાત છે. આત્મા અશુદ્ધ પણ થઈ શકે છે, અને અશુદ્ધ બનેલ આત્મા શુદ્ધ પણ થઈ શકે છે. જો આત્મા શુદ્ધ જ હોય તો મોક્ષની વાત કરવાની જરૂર નથી, અને અશુદ્ધ આત્મા શુદ્ધ થઈ શકતો ન હોય તો આ બધા શાસ્ત્રોની ક્યાં જરૂર છે? પરંતુ એમ નથી. આત્મા અશુદ્ધ છે, અને એ અશુદ્ધ આત્મા શુદ્ધ પણ થઈ શકે છે. અશુદ્ધ અવસ્થા વર્તમાનની છે, શુદ્ધ થઈ શકવું તે યોગ્યતા છે, અને શુદ્ધ થવું તે મોક્ષની ઘટના છે. શું આવ્યું? અશુદ્ધ હોવું તે વર્તમાન અવસ્થા. પાણી ગરમ થઈ શકે છે, કપડું મેલું થઈ શકે છે, ઘરમાં કચરો આવી શકે છે, શરીર ઉપર મેલ ચડી શકે છે, પરંતુ પાણી ઠંડુ પણ થઈ શકે છે અને કપડું ઉજળું પણ થઈ શકે છે. ઘરમાંથી કચરો તથા શરીર ઉપરનો મેલ દૂર કરી શકાય છે. બંને વાતો છે.
બે અપેક્ષાથી બે નહીંથી વાત કરવાની છે. એક પંચ આર્થિક નહીં, અને બીજો નિશ્ચય નહીં. આત્મા અધિકાર શુદ્ધ છે, એ નિશ્ચય નહીં. વ્યવહાર એમ કહે છે કે અધિકાર શુદ્ધ છે તો વર્તમાનમાં અનુભવ કેમ થતા નથી? ક્યાંક વિક્ષેપ છે. વ્યવહાર ક્ષય કેમ કહે છે કે વર્તમાનમાં અશુદ્ધ છે, અને શુદ્ધ એ અધિકારની અપેક્ષાએ છે. આત્મા અશુદ્ધ બન્યો છે, અશુદ્ધ થઈ શકે છે, પણ એ આત્મા મટી શકતો નથી. સોનું ખાણમાં માટી ભેગું છે, પણ સોનું મટી શકતું નથી. આત્મા અશુદ્ધ થઈ શકે છે, અને પોતાની ભૂત ભૂલના કારણે થાય છે. તેને કોઈ અશુદ્ધ બનાવતું નથી. તમે ન થાવ તો તમને કોણ અશુદ્ધ બનાવે? અશુદ્ધ આપણે થઈએ છીએ, તે આપણી ભૂલ છે. રમ કપૂર એક જગ્યાએ કહ્યું છે કે આ અમારી ભૂલ છે, અમે ભૂલથી કર્યો કર્મો કર્યા છે, માટે અમે ભોગવીએ છીએ. ભૂલ છે આત્માની, અને ભૂલ એ એક સ્વરૂપનું ભૂલી જવું આ મોટી ભૂલ છે. સ્વરૂપનું વિસ્મરણ એ મોટી ભૂલ છે. આત્મસ્થિતિમાં પહેલી લીટીમાં જે ઘોષણા કરી છે કે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સ્વરૂપમાં તો છે આત્મા, એ તો હાજર છે, અત્યારે પણ હાજર છે. નિષાદમાં રહેલા અશુદ્ધ આત્મા પણ શુદ્ધ બનીને મોક્ષમાં બિરાજમાન થઈ શકે છે. મોક્ષ માટે બીજો કોઈ શબ્દ છે? સિદ્ધ. આગળ આવશે કે સર્વ જીવ છે સિદ્ધસમ, પણ કેવો જીવો સિદ્ધ જેવા છે આ કેમ થતા નથી, તો કહ્યું છે કે જે સમજે તે થાય, આ સમજે તો થાય, સમજવાનો સાધન છે, તેની પ્રક્રિયા છે, તેની રીત છે, તેનો વિકાસ છે. અશુદ્ધ પોતે થયા, તેમને કોઈએ અશુદ્ધ કર્યા નથી. જૈન ધર્મમાં માર્મિક વાત સમગ્ર સમજી લો કે જૈન ધર્મ ભૂલ માટે બીજા કોઈને જવાબદાર ગણતું નથી, પણ તમને તો 100% જવાબદાર થવું જ છે.
અધ્યયન સૂત્રમાં કહ્યું છે કે અપ્પા કરતા વિકતાય સુહાણ ચ સુહાય ચ અપ્પા વિતમીય ચ દુઃખપદ જીવન સુપયો અપ્પા એ ચેવ તમેક ચયો અપ્પા હું ફલું તુમયો અપ્પા દંતો હુઈ દોય હોઈ અસી લોયે પરતવો છો. આ બે ગાથામાં અનેક વાર અપ્પા અપ્પા શબ્દો આવ્યો છે. અપ્પા માગતી શબ્દ છે. અપ્પા એટલે આત્મા. આત્મા કર્મનો કર્તા છે અને આત્મા તેને દૂર કરનાર પણ છે. આત્મા જ આત્માનો મિત્ર છે. આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ પોતાનો શત્રુ છે. હું આત્મા, હું તને નિયંત્રણમાં લે અને આત્માને નિયંત્રણમાં લઈશ તો આ લોકમાં સુખી થઈશ અને પરલોકમાં પણ સુખી થઈશ. તમને બીજા કોઈએ અશુદ્ધ બનાવ્યા નથી, તમે અશુદ્ધ થયા છો. અશુદ્ધિ એ આપણી પોતાની ભૂલ છે. આપણી ભૂલ સુધારી શકાય તેવી છે અને આ ભૂલનો સ્વીકાર જો થાય તો જ્ઞાની બીજી વાત કરે છે. મૃત્યુદંડની ફાંસીની શિક્ષા રદ થાય કે ન થાય તે રાષ્ટ્રપતિ પર આધાર છે. પરંતુ આપણે ભૂલ આપણે સુધારી શકીએ છીએ. આપણામાં ક્ષમતા અને સામર્થ્ય છે, શક્યતા છે. જે આત્મા અશુદ્ધ છે તે સંસાર છે અને જે આત્મા શુદ્ધ છે તે મોક્ષ છે. જાગૃત રહીને સાંભળો. કલિકાલ સર્વજ્ઞે યોગ્યશાસ્ત્રના 4th અધ્યાયમાં એક ગાથા આપી છે, તે મૌલિક છે.
અયમ આત્મૈવ સંસાર કષાય ઇન્દ્રિય નિર્જયતિ તમૈવ તદ વિજેતારમ મોક્ષમાહુ અર્મિનશણ. આ ગાથામાં 116મી ગાથાનો સાર છે. આ આત્મા એક સંસાર છે. સ્ત્રી, પુત્ર, ધન, મકાન, છોકરા, પૌત્રો એ સંસાર નથી. સંસાર બહાર નથી, સંસાર બીજો નથી, સંસાર જગતમાં નથી, પણ આત્મા એ જ સંસાર છે. કસાયો વડે જીતાયેલો આત્મા, ઇન્દ્રિયો વડે જીતાયેલો આત્મા, વિષયો વડે જીતાયેલો આત્મા એ સંસાર છે. ક્રોધ વડે જીતાયેલો અને અહંકાર વડે જીતાયેલો આત્મા એ સંસાર છે. જીભના સ્વાદ આડે જીતાયેલો આત્મા એ આંખ વડે જીતાયેલો આત્મા એ સંસાર છે. કાન વડે જીતાયેલો અને વિષયો તરફ ઢળેલો આત્મા સંસાર છે. વાસનાઓ તરફ ખેંચાયેલો આત્મા એ સંસાર. સંસાર બહાર નથી. પૂજ્ય આનંદનજી મહારાજે લાક્ષણિક શૈલીમાં વાત કરી, ભગવાન તમારી પાસે આવું કેવી રીતે? મને તો તમારી પાસે આવતા શરમ લાગે, લજ્જા આવે છે. કબીરજીએ પણ કહ્યું કે મેલી ચાદર ઓઢીને હું તમારા ચરણમાં કેવી રીતે આવું? આ મારું શરીર, મારું મન તે ચાદર છે અને એ ચાદર મેલી છે. હિંસા, ચોરી, અસત્ય, દુરાચાર, કામવાસના, ક્રોધ, મોહ અને લોભના કેટલા બધા ડાઘાઓ પડ્યા છે. પ્રભુ હું કેવી રીતે તમારી પાસે આવું? તમે બહાર નીકળો ત્યારે ઠસ્સા બંધ સજાવટ કરીને નીકળો છો. આનંદનજી મહારાજ અજીતનાથ પ્રભુને કહે છે કે ભગવાન તમે અજીતનાથ છો, તમને કોઈ જીતી ન શકે, તમને મોહ જીતી ન શકે, ક્રોધ કે અહંકાર જીતી ન શકે. તમે અજીત છો. તમે કસાયો અને વાસનાઓને જીતી, તમે જેને જીત્યા તેઓએ આવી મને ઘેરી લીધો. તેઓ તમારી પાસેથી નીકળી અમને વળે ગયા. અલંકારિક ભાષામાં તેમણે કહ્યું કે જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ ઈચ્છું મુજ નામ.
કસાયોથી જીતાયેલ
આત્મા તે સંસાર, વિષયો વડે જીતાયેલો આત્મા તે સંસાર. સંસાર બહાર નથી, સંસાર એ પેદા કર્યો નથી કે વળગાડ્યો નથી. સંસાર ક્યાંયથી આવ્યો નથી, પણ આત્મા એ જ સંસાર. તો પછી મોક્ષ તમેવ તદિત જે તાર, હું જ મોક્ષ છું. જેણે કસાયને જીત્યા તે આત્મા મોક્ષ છે. જેણે ઇન્દ્રિયો અને વાસનાઓને જીતી તે આત્મા મોક્ષ. જેણે વિકારો અને રાગદ્વેષ જીત્યા તે આત્મા મોક્ષ. મોક્ષ પણ તું અને સંસાર પણ તું. અદ્ભુત વાત છે. તમે બહાર જાઓ, જોવા જાઓ છો, પણ સબકુછ ભીતર હે. સંસાર પણ અંદર અને મોક્ષ પણ અંદર. આત્મા એ જ સંસાર અને આત્મા એ જ મોક્ષ.
મોક્ષનું સ્વરૂપ એ ગાથામાં આપણે પ્રવેશ કર્યો છે. તું છો મોક્ષ સ્વરૂપ એ જે આગલી ગાથામાં કહ્યું, તો અહીંયા જ્ઞાની પુરુષ કહે છે કે મોક્ષનું સ્વરૂપ શું છે. મોક્ષ એ બહાર છે. મોક્ષ કોનો? આત્મા. આત્મા ક્યાં? પોતામાં. તો પોતે અહીંયા હોય અને મોક્ષ ક્યાંય બીજે હોય? આ મોક્ષનું સ્વરૂપ સમજી લેવું છે. તો જીવને પોતાને જે લક્ષ્ય માટે સાધના કરે છે એ સાધનાનું ક્ષેત્ર કયું? જ્યાં સુધી આવી પાયાની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી જીવને પોતાની પરમાર્થની યાત્રા સાચી દિશામાં આગળ ન વધે. અહીંયા કહ્યું છે કે જે છે એ આત્મા, એ જ મોક્ષ સ્વરૂપ છે. મોક્ષનું સ્વરૂપ આત્મા જ છે. આત્મા અશુદ્ધ પણ થઈ શકે છે, શુદ્ધ પણ થઈ શકે છે. કષાયથી રંજિત થઈ શકે છે, કષાય ભાવથી મુક્ત પણ થઈ શકે છે. આત્મા કર્મનો કર્તા પણ હોઈ શકે છે, આત્મા કર્મના કર્તાપણામાંથી મુક્ત પણ થઈ શકે છે. તો બંધની જે કાંઈ અવસ્થા છે તે આત્મા પોતે કરી શકે છે. બંધને યોગ્ય જે કાંઈ અવસ્થા છે કર્મ બંધાવવાની, એ પણ આત્માની જ અવસ્થા છે. તો બંધ, બંધને બંધાવવાની યોગ્યતા, બંધાવવાના કારણો, એ બધા આત્મા સાથે સંકળાયેલા છે. આત્માથી ભિન્ન નથી. કષાય અને આત્મા ભિન્ન નથી. કર્મ અને આત્મા ભિન્ન નથી. કર્મ રહિત પણ આત્મા હોઈ શકે છે, કર્મ સહિત પણ હોઈ શકે છે. એટલી સરસ વાતો આ આવી આત્મસિદ્ધિની આ ચાર ગાથાઓની અંદર મૂકી છે. કે જૈન દર્શનમાં આ મોક્ષની વાતો ઘણી ઘાલે છે અને ચારેય બાજુ ઉપદેશના ધોધ હાલે છે, પણ કોને શું કરવાનું છે એ 25-25 વર્ષ સુધી સાંભળ્યા પછી નથી કેનારાને ખબર, નથી સાંભળનારાને ખબર કે આ શેની વાત આવે છે અને આમાં કરવાનું શું છે. એવી ગરબડ, એવા ગોટાળે ચડી ગયો છે આ જીવ. અને પછી કાળબળ ને આ અંતે બધું ચાલ્યું છે કે ભાઈ પણ આત્મા કાળબળ હોય તો કઈ પંચમ કાળમાં આત્મા અને મોક્ષ બે જુદા હોય? કષાય અને આત્મા જુદા હોય, કર્મ અને આત્મા જુદા હોય, દરેક પંચમ કાળો. તો આ વાત જો બરોબર બેસે તો એ થાય કે પુરુષાર્થની દિશા પકડાતી નથી એટલે આ બધી ગરબડ ચાલે છે. તો પુરુષાર્થની દિશા કેમ પકડાતી નથી તો એનું મોક્ષનું સ્વરૂપ શું છે એ જ ખબર નથી. કઈ ખબર નથી. અને પ્રવાસ કર્યા કરે છે આમથી તેમ નામથી તેમ, દોડા દોડી ચાલ્યા જ કરે છે. અનંત કાળની આ દોડા દોડી એને અંત જ આવતો નથી. ક્યાં જવું છે એની જો સ્પષ્ટતા ન હોય તો યાત્રા પૂરી કેવી રીતે થાય? અહીંયા એ મોક્ષનું સ્વરૂપ કહ્યું છે કે આત્માની પરમ શુદ્ધ અવસ્થા એ જ મોક્ષ છે. તો વિચાર કરે કે તું છો મોક્ષ સ્વરૂપ એટલે મારું કયું સ્વરૂપ મોક્ષનું છે, કસાય યુક્ત સ્વરૂપ મોક્ષ શું છે? અશુદ્ધ સ્વરૂપ મોક્ષ સ્વરૂપ છે? કર્મ સહિતનું સ્વરૂપ મોક્ષ પણ છે? મોક્ષ સહિત છે એ મોક્ષ પદ મારું છે. હું મોક્ષ સ્વરૂપ છું એટલે હું જ છું. પહેલાં તો મોક્ષ સ્વરૂપ હું જ છું, પણ મારું કયું સ્વરૂપ? તો કે શુદ્ધ સ્વરૂપ. એ શુદ્ધ સ્વરૂપ કેવું? શુદ્ધ સ્વરૂપ તો અહીંયા આત્માની અંદર મલિનતાનું સ્વરૂપ શું? કસાય. અહીંયા કંઈ ધૂળ રજ એ કંઈ કચરો નથી, જે છે એ કસાયનો ભેદ છે અને એનાથી આકાર પામેલ કર્મ છે. તો આત્માની જે કંઈ અવસ્થા છે અશુદ્ધની, એ અશુદ્ધિમાં માલિન્ય શેનું છે? તો કસાયનું છે અને કર્મનું છે. એ કર્મના પાંચ કારણો કીધા: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. આ પાંચ કારણો છે ત્યાં સુધી બંધના કારણો વિદ્યમાન છે. પણ એની પણ ખૂબી કીધી કે બંધના કારણો વિદ્યમાન હોવા છતાં બંધ હળવો થાય, મંદ થાય, શિથિલ થાય, ઢીલો થાય, એનો આધાર શું? કસાય. કસાયની જો ચિકાસ હોય તો એ બંધની અંદર તીવ્રતા આવે. એ રીતે આખી વાત મૂકી છે. જો જીવ આટલી સાદી વાતનો વિચાર કરતો થઈ જાય તો અહીંયા સરસ રીતે કહે છે કે ભાઈ આ બધી જ વસ્તુ જે છે કે આ તો આત્મા જીતાયો છે. સેનાથી? કસાયોથી, રાગ દ્વેષથી. કસાયોનો ટૂંકો શબ્દ આપણે ત્યાં છે રાગ દ્વેષ. રાગ દ્વેષથી જીતાયેલો છે એટલે એને કારણે હિંસા, ચોરી, અસત્ય, દુરાચાર, કામવાસના, ક્રોધ, મોહ, લોભ આવા અનેક પ્રકાર છે. મિથ્યાત્વના પ્રકાર અનેક, કષાયોના પ્રકાર અનેક, નો કષાયના પ્રકાર અનેક. આ બધી અશુદ્ધિઓ છે અને અશુદ્ધિઓ સાથે જીવ જોડાયેલો છે ત્યાં સુધી એની અવસ્થા બંધની છે. તો તું છો મોક્ષ સ્વરૂપ, એટલે કે તારી શુદ્ધ અવસ્થા, પરમ શુદ્ધ અવસ્થા એ મોક્ષનું સ્વરૂપ છે. એટલે કૃપાળુદેવે જે કહેલી વાત એ બરોબર બેસે કે મોક્ષ કયો? એ કૃપાળુદેવે નથી કહી, કોણે કીધું? શિષ્યએ કીધું કે સાહેબ તમે જે સમજાવ્યું કહી દો ટૂંકામાં. એક લીટીમાં કહી દીધું ને અડધી લીટીમાં કે મોક્ષ કયો. ચાર લીટીમાં એક ભાગ આવ્યો ચોથો કે મોક્ષ કયો? નિજ તે પામે તે પંથ. તમે આ બધી પંથની આટલી બધી વાત કરી, 120 ગાથા સંભળાવી, મને તો ખબર પડી ગઈ કે જેનાથી આપણે શુદ્ધ થાય એ આપણો મોક્ષનો. સમજ આવ્યો સંક્ષેપમાં? સકળ માર્ગ નિર્ગ્રંથ, અનંતા નિર્ગ્રંથોનો માર્ગ હે ભગવાન તમે મને સાવ સંક્ષેપમાં કહી દીધું, સાવ ટૂંકામાં કહી દીધું અને છતાં અપૂર્ણ નથી. ટૂંકામાં કહ્યું છતાં અશુદ્ધ નથી, અપૂર્ણ નથી, અધૂરું નથી. જે કહ્યું છે તે પરિપૂર્ણ છે. કેટલી બધી જબરજસ્ત વાત છે એ વાત ત્યાં મૂકી છે. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ જેણે કસાયોને જીત્યા તે આત્મા મોક્ષ સ્વરૂપ છે. એ અજિતનાથ સ્વામીના સ્તવનમાં આનંદગંજીએ કહ્યું છે કે તે આ બધાને જીત્યા છે માટે પ્રભુ તારો પંથ કયો છે એ અમને બતાવો. અમારે તો તું તું ભગવાન થયો, પરમાત્મા થયો, તો કયા રસ્તેથી થયો, કયા માર્ગેથી થયો? તારા પંથનું સ્વરૂપ શું? પંથડો નિહાળું રે બીજા જીને તો એમાં પછી ખબર પડે કે ભાઈ જેને તે જીત્યા છે હે પ્રભુ એનાથી હું તો જીતાઈ ગયો છું. હવે હું કેવી રીતે મોક્ષને પામું? અને એ માર્ગ જીતવા માટે પછી માર્ગ કેવી રીતે જીતવો? તો કે આ બધો ચારે બાજુ ફરું છું, વાદ વિવાદ આગમ કોઈ તારો માર્ગ બતાવતું. જેને કંઈક થોડી ઘણી ખબર છે એ બધા પાછા સિદ્ધિ પ્રસિદ્ધિ પૂજા સત્કાર મનાવવાની એની વાસનામાં જ પડ્યા છે. તરતમ જોગી રે કરતમ વાસના રે વાસિત બોધ આધાર. અમારા માટે તો પ્રભુ બોધ પણ કેવો થઈ ગયો? વાસિત, વાસનાઓથી વાસિત થઈ ગયો છે. એવી આખી જે પોકાર કરે છે આવા અવધૂત જ્ઞાની આત્માઓ હોય સમયે સમયે આનંદગણ એની ભાષામાં કહે છે, કૃપાળુદેવ એની ભાષામાં. આ બધા પદને પામેલા પુરુષો છે, પરમ પદમાં રમનારા પુરુષો છે. એટલે એની વાત સચોટ ટૂંકી, કાંઈ આનંદગણને કાંઈ બહુ મોટો ઉપદેશ નથી. કોઈ આનંદગણજીનું વ્યાખ્યાન શોધવા નીકળે તો ક્યાંય મળે જ નહીં, કેમ કે એમ કે એણે ક્યાંય એવા વ્યાખ્યાનક ઉપદેશો આપ્યા જ, એને તો પદ રચી નાખ્યું. અને પદે ભગવાનની સ્તુતિ કરીને રચી નાખ્યું, ભગવાનની સ્તવના કરીને લખી રચી નાખ્યું, અને એની અંદર માર્ગનું રહસ્ય માર્ગનું સ્વરૂપ એ મૂકી દીધું છે. તો એ મૂકી દીધું છે કે આત્મા એ જ સંસાર અને આત્મા એ જ મોક્ષ. મોક્ષનું સ્વરૂપ આત્મા, પણ એ આત્મા શુદ્ધ આત્મા, એ વાત એમ મૂકી છે. આગળ વિચારી
પાના 233 છેલ્લી લીટી. જ્ઞાની પુરુષોએ એને જ મોક્ષ કહ્યો છે, તું છો મોક્ષ સ્વરૂપ. આ ગાથાની વ્યાખ્યા અહીં થઈ. મોક્ષ બહાર નથી અને સંસાર પણ બહાર નથી. તું અશુદ્ધ પણ થઈ શકે છે અને શુદ્ધ પણ રહી શકે છે. બહુ હિંમતવાળી વાત છે, વાસવાળી વાત છે. કાળ કર્મ નિયતિ બધાને બાજુએ મૂકીએ, કોઈ જવાબદાર નથી, તું પોતે જ જવાબદાર છે. આપણે જ્ઞાનીને પૂછીએ છીએ કે મોક્ષ ક્યારે મળશે, જ્ઞાની જવાબ આપે છે કે તું બદલાઈશ ત્યારે. કાળ સાથે મોક્ષનો સંબંધ નથી, મોક્ષનો સંબંધ તારી સાથે છે. જ્યારે તારે મોક્ષમાં જવું હશે ત્યારે તને કોઈ રોકી શકે તેમ નથી. બહાના ન કાઢી કે આ પંચમ કાળમાં મોક્ષ થતો નથી. તું બીજા ત્રીજા અને ચોથા આરામાં પણ હતો, મોક્ષ કેમ ન થયું ને રખડતો જ કેમ રહ્યો? કાળ અને કર્મ તને શું નડશે? જે કંઈ છે તે તું જ તને નડે છે. તું છો મોક્ષ સ્વરૂપ ભાઈ, તું પોતે જ મોક્ષ સ્વરૂપ છું. અશુદ્ધતા બાજુએ મૂક તો મોક્ષ, જ્યારે તું મોક્ષ જ્યારે તું શુદ્ધ બને છે ત્યારે તેને કહેવાય છે શુદ્ધ આત્મપદ. એવો આત્મા શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા એ જ શુદ્ધ આત્મપદ છે. અને એ જ મોક્ષમાં જે અનંત જ્ઞાન ખીલેલું દેખાશે, અનંત દર્શન ખીલેલું દેખાશે, અનંત આનંદ લહેરાતો દેખાશે, અવ્યાબાદ અવસ્થા એને દેખાશે, તે બધું જ અત્યારે આ ક્ષણે પણ તારામાં ભરેલું જ છે. પણ અશુદ્ધતાના કારણે ઢંકાઈ ગયેલું છે.
સરળ વાત છે, અશુદ્ધિ દૂર કરો તો મોક્ષ આઠવેદમાં છે, અને અશુદ્ધિ દૂર નહીં કરો તો ભટકી ભટકીને થાકી જશો તો પણ મોક્ષ નહીં મળે. આમ તો મોક્ષ માટે તોફાનો ઓછા નથી થતા. ગિરનાર પાસે ભૈરવ નામનો પહાડ છે, ત્યાં ઊંડી ખાઈ છે. કોઈ કહે કે પહાડ ઉપરથી ખાઈમાં કૂદકો મારો તો મોક્ષ મળે. કોઈ કહેશે કે કાશીએ જઈ પર્વત કૂકાવો તો મોક્ષ મળે. કોઈ કહેશે જગન્નાથજીના રથ નીચે જગદાય જવાય તો મોક્ષ મળે. કોઈ કહે કે જમનાજીમાં ડૂબકી મારો તો મોક્ષ મળે. આમ તે મોક્ષ મળતો હશે. મોક્ષ તો તારો સ્વભાવ છે, બહારથી મોક્ષ ન મળે, ભીતર દેખો. યશો વિજયજી મહારાજે બહુ પ્રેમમાં આવી પોતાના આત્માને કહ્યું કે મેરો પ્રભુ તું સબ બાત એ પૂરો, હે મારા આત્મા તું બધી વાતે પૂરો છો. તેઓએ એ અર્થમાં કહ્યું કે પ્રભુ તું બધી રીતે સંપૂર્ણ છો, અનંત જ્ઞાન અનંત દર્શન બધું તારી પાસે છે. તમે નિગોદમાં હતા ત્યારે પણ તમારો ખજાનો તમારી સાથે હતો. તમે પ્રવાસ કરતા હો ત્યારે પાકીટ લટકાવો છો ને, જ્યાં જાઓ ત્યાં સાથે ને સાથે, નીચે ન મૂકો એને, એમાં બધું જ છે. તેમ તમે જ્યાં જાઓ ત્યાં નિગોદમાં પણ બધો ખજાનો તમારી સાથે જ છે. પ્રશ્ન થશે કે તો અનુભવ કેમ થતો નથી, તું અશુદ્ધ છો માટે અનુભવ થતો નથી. શુદ્ધ થા એટલે અનુભવ થશે, મોક્ષ થશે. શુદ્ધ થા સંસાર નષ્ટ થઈ જશે. સમાપન કરતા થોડા સૂત્રો જીવ સમજી લે. પરમ કૃપાળુ દેવે એ જ સર્વ
બદલાવ.
સમાપન કરતા થોડા સૂત્રો જીવ સમજી લે. પરમ કૃપાળુ દેવે એ જ ધર્મથી મોક્ષ છે. આ દૈત્યની વાત કરી, ભેદની વાત કરી, મોક્ષ જુદો અને મેળવનાર જુદો. પણ તુરત જ કહ્યું કે તું છો મોક્ષ સ્વરૂપ, મોક્ષ બહાર નથી. અને મોક્ષમાં જે અનંત જ્ઞાન અને અનંત દર્શન એ જ તું જ છો. તું અનંત જ્ઞાન સ્વરૂપ છો, તું જ અનંત દર્શન અને તું જ અવ્યાપાર સ્વરૂપ છો. તું ગાથા થઈ એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાર સ્વરૂપ. આજે કંઈ છે તે તું જ છો. બધો તારો ખેલ છે, સંસાર પણ તારો ખેલ અને મોક્ષ પણ તારો ખેલ. સંસાર પણ તું અને મોક્ષ પણ તું. જીવને અનાદિકાળનો દેહાધ્યાસ થઈ ગયો છે, તે દૂર કરવો એ પહેલી વાત. આ પ્રક્રિયામાં જઈ રહ્યા છીએ તો શું કરવું? અશુદ્ધ છે તો શું કરવું? મોક્ષ સ્વરૂપ છે તો શું કરવું? પ્રથમ દેહથી ભિન્ન પોતાના સ્વરૂપને ઓળખવું, અને એ માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ છે. આત્મસિદ્ધિ માત્ર પારાયણ કરવા માટે નથી. કોઈના મૃત્યુ પાછળ સંભળાવો વાંચવો તે સારું છે, પરંતુ આત્મસ્થિતિ એટલા માટે છે કે પોતે પોતાના આત્માનું પ્રયોજન સિદ્ધ કરી શકે, પોતાના સ્વરૂપને ઓળખી.
વિભાવમાં જે પરિણામે છે એને બદલે સ્વરૂપમાં પરિણમવું, પરખું બદલાવવું, દિશા બદલવી. ગાડીની દિશા બદલવી હોય તો એન્જિનને આગળથી લઈ પાછળ જોડી દે એટલે દિશા બદલાઈ જાય. વિભાવમાં જે પરિણામે છે એને બદલે સ્વભાવમાં પરિણામે તો પ્રક્રિયા બદલાઈ જાય. આ જ સાધના છે અને એ જ ધર્મ છે. એ પ્રમાણે વર્તન કરવાથી શું થાય? તો તે વર્તનથી કર્મો કરી પડે. લાકડી લઈને સંકેરવાની જરૂર નથી. કર્મોની નિર્જરા થવાથી મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે અને તેથી આત્મા પોતાના સ્વરૂપમાં રહે. કર્મો ફરી જવાથી આત્મા શુદ્ધ બને છે. આટલું તો કરો, તમે તમારા ઘરમાં તો આવો. સુમતિ નામની શક્તિ પોતાના પતિ ચૈતન્ય મૂર્તિ ભગવાનને વિનંતી કરે છે, ત્યાં નીચ ઘર આવો ને, આ તમારું ઘર છે. તમે માયાના ઘરમાં બેઠા છો, આવો. તમે તમારા સ્વરૂપમાં આવો અને પરને પોતાનું માની મૂકી દો. આપણી પણ આ મોટામાં મોટી મુશ્કેલી છે. આપણે પરને પોતાનું માની બેઠ્યા છીએ. પરને પોતાનું માનવું, મૂકી દેવું એ જ ધર્મ છે. પરને પોતાનું માનવું એ ખરાબ મગજનું લક્ષણ.
માનવાનું મૂકી દેવું એ જ ધર્મ છે. માનવું નહીં, વાંચવામાં પણ ઘણી ગરબડ થઈ જાય છે. આગળ મોક્ષ કંઈ બહારથી લાવવાનો નથી, ભ્રમણામાંથી બહાર આવો, મોક્ષ મેળવવો એટલે આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં ચડવું. આત્મા શુદ્ધ થયો એટલે મોક્ષ. પછી એ ન પૂછો કે સિદ્ધશિલા કેટલી દૂર છે. લોકોને બહુ ચિંતા છે કે કેટલી લાંબી છે, કેટલી જગ્યા છે. જગ્યા નહીં હોય તો આ બધી ચિંતા કરવા કરતા તું તારા આત્માને શુદ્ધ કરને ભાઈ. આત્મા શુદ્ધ સ્વરૂપ છે અને જ્ઞાન પોતાનો ગુણ છે. ગુણ એટલે સ્વભાવ, દર્શન આત્માનો સ્વભાવ છે, આનંદ આત્માનો સ્વભાવ છે. કોઈ દિવસ તમે પૂછ્યું કે ગોળને ગળ્યો કરવા શું કરવું, ગળ પણ નાખવું પડશે? અરે ગોળ તો ગળ્યો જ હોય, તેમ તું પણ આનંદ સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો. પરંતુ વિપરીત માન્યતાને લઈને તું ખોટું માની રહ્યો છે, ઊંધું સમજી રહ્યો છે. જે નથી તે માનવું, જે વાસ્તવિક છે તે ખોટું માનવું, અને ખોટાને વાસ્તવિક માનવું, આ ધંધો મિથ્યાત્મનો છે. આપણા જીવનમાં સૌથી દુઃખદ પરિબળ કોઈ હોય તો મિથ્યાત્મ. પરમ કૃપાળુ દેવે કહ્યું કે દર્શન મોહ ગતિત થઈ ઉપજ્યો બોધ, જે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન જો.
આ મિથ્યાત્વ ગયું એટલે બધી ભલા ગઈ. ભલા ગુજરાતી શબ્દ છે, અણગમતું ટળે એટલે કહેવાય કે ભલા ગઈ. સૌથી મોટી ભલા તે મિથ્યાત્વની છે. હું જ નથી અથવા હું દેહ છું એવી ભ્રાંતિ કરાવે તે મિથ્યાત્વ. આ કેમ કહેવાય? આપ આપ સે ભૂલ ગયે ઇનસે ક્યા અંધેર, સમર 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 અબ હસતે હૈ નહીં ભૂલેંગે ફેર. એવી કેવી બુદ્ધિ થઈ કે હું જ નથી, એવી કેવી બુદ્ધિ થઈ કે હું જ નથી, આત્મા જ નથી, એવી બુદ્ધિ તે મિથ્યાત્વનો પ્રતાપ છે. મિથ્યાત્વ એમ નથી કહેતું કે તું નથી, મૂળમાં તારું અસ્તિત્વ નથી, પરંતુ એમ કહે છે કે તું જે નથી તે તું છો, અને તું જે છો તે તું નથી. હું દેહ નથી પણ તું દેહ છો એમ માની બેઠો છે, અને તું આત્મા છો પણ હું આત્મા નથી એમ તું માને છે. એવું મનાવવાનું કામ જે કરે તેને કહેવાય છે મિથ્યાત્વ, તેને કહેવાય છે વિપરીત બુદ્ધિ, ખોટી અને મિથ્યા માન્યતા. વિપરીત માન્યતાને લીધે અને કષાયોમાં પરિણમવાને લીધે પોતાને આત્મા માની શકતો નથી. અત્યંત ક્રોધ અહંકાર માયા અને કામમાં પરિણમવાના લીધે પોતાને ઓળખી શકતો નથી.
ત્રીજી મહત્વની વાત એ કે આ કષાયોના કારણે આત્માને કર્મનું આવરણ આવેલ હોવાથી એ આત્મા હોવા છતાં આત્માનો અનુભવ કરી શકતો નથી. કેવી આ વાત કહેવાય કે આત્મા પ્રત્યક્ષ છે, હાજર છે, છતાં તમે ખકડીને કહી શકતા નથી કે આ હું આત્મા છું. કોઈ તમને કહે કે તમે રૂપાળા છો, હોશિયાર છો, પૈસાવાળા છો તો રાજી થઈ જશો ને કહેશો કે હા તમારી વાત સાચી છે. પણ કોઈ કહેશે કે તમે આત્મા છો તો આત્માના અનુભવ વગર આ ઉત્સાહ નહીં આવે. આ વિપરીત અને ઊંધી માન્યતાઓ ઊંધું મનાવે છે, કસાયોમાં પરિણામે છે, રાગ દ્વેષ કરાવે છે. માટે કર્મ તૈયાર થાય છે અને કર્મ થાય છે તેથી તેનું આવરણ આવે છે, અને તેથી આત્મા વર્તમાનમાં હાજર હોવા છતાં અને આ 5 ફૂટના કોથળામાં રહેલ હોવા છતાં તેનો અનુભવ થતો નથી. આત્માનો અનુભવ કરવા ક્યાં જશો? કોઈ ગુફામાં જવું પડે? આત્મા તો અંદર છે અને અનુભવ પોતે કરવાનો છે. આ ઘટના અંદર ઘટે છે.
જેમણે આત્માનો પ્રગટપણે અનુભવ કર્યો છે, અતીન્દ્ર સૃષ્ટિમાં જે જે આવ્યો તેને માણી આવ્યો છે, તેમાં ફરી આવ્યો છે, એની મોજ માણી આવ્યો છે, તેઓ જ્ઞાની પુરુષ જો આવીને આપણે કહે કે આત્મા છે તો આપણને પ્રતીતિ થાય. બસ સદગુરુનું આટલું જ કામ છે. સદગુરુ તમને ઓળખતા નથી, તમારી પાસેથી કંઈ અપેક્ષા પણ રાખતા નથી. અપેક્ષા રાખે તો એ સદગુરુ નહીં, એ ગુરુવાદ કહે છે. સદગુરુએ નાનીએ પોતે જેમ છે તેમ જાણ્યું, અનુભવ્યું અને તમને કહ્યું. અનુભવ કરવાના પરિણામે તેઓ આવીને એમ કહે છે કે અમે આનંદમાં છીએ, સમાધિમાં છીએ, અમારામાં દુઃખ, ભય, અશાંતિ, બોજો, ટેન્શન, ડિપ્રેશન, ઈગો કંઈ પણ નથી. કારણ કે તેમણે આત્માનો અનુભવ કર્યો છે અને તેઓ એવા નથી કે આનંદ એકલા ભોગવે. તમે પણ આનંદ ભોગવો એવું નાનીને ગમે છે, સમજાય છે. અમે તો આનંદ અનુભવીએ છીએ, પરંતુ અમને એમ થાય કે અમે એકલા આનંદ અનુભવીએ તો ઠીક નહીં. તમને પણ સાથે સામેલ કરીએ એટલા માટે એ તમારી પાસે આવે છે. બીજું કંઈ લેવા આવતા નથી. તેમને અનુભવ છે, જેમને જેમ તમે હાફૂસ કેરી ખાતા હો અને દીકરો અમેરિકા હોય તો યાદ આવે ને. અત્યારે બાબલો હોત તો તેને ખવડાવે. નાની પુરુષો કહે છે કે અમે આત્માનો અનુભવ કર્યો છે, દુઃખમાંથી મુક્ત છીએ, મસ્ત છીએ, આનંદમાં છીએ. વહેરવાનું ઓઢવાનું ભલે ન હોય પણ ઔર મસ્તીમાં જીવીએ છીએ. ચક્રવર્તી પણ પાણી ભરે તેવી સાહેબી અમારી પાસે છે, તમને થશે. નાની ગાંડા તો થયા નથી ને? નાની કહે છે ના, અમે અનુભવ કર્યો છે, આત્મા અમને અનુભવાય છે. આવો આત્મા તું પણ છો એમ અમે તમને કહેવા આવીએ છીએ. માટે તું ઊભો થા અને તેવા આત્માનો તું અનુભવ કર અને આનંદ મળશે. આ ધરતી ઉપર સદગુરુઓનું આ કામ છે, મતો સ્થાપવા, સંપ્રદાયો ઊભા કરવા, ભ્રમણા ઊભી કરવી કે કોઈની આગીપાછી કરવી, એ કોઈ સદગુરુનો ધંધો નથી, કુગુરુનો ધંધો છે. સદગુરુ સાદી સીધી વાત કરે છે. અમે ડૂબકી મારી છે, સ્વાદ લીધો છે, મજા માણી છે, અમૃત પીધું છે, આત્માને ચાખ્યો છે, આનંદ આનંદ થઈ ગયો છે. એવો જ આત્મા તમારી પાસે છે, તમને તેનો સ્વાદ આવે તેમ ઈચ્છીએ છીએ.
કોઈ કહે છે 500 રૂપિયા આપીને અમને આત્મજ્ઞાન કરાવો. પૈસા અને આત્મજ્ઞાનને લેવા દેવા નથી, એ અંદરની એક અવસ્થા છે. સદગુરુએ જાણ્યું, અનુભવ કર્યો અને અનુભવ કરી કહ્યું કે તું છો મોક્ષ સ્વરૂપ. હવે બહાર ક્યાંય શોધવા જઈશ નહીં, તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ તારો ખજાનો છે. તું એમ પૂછ કે અમારો આવો અમારો ખજાનો ભોગવી કેમ શકતા નથી? ભાઈ તું અશુદ્ધ છો, માટે જેમ બાળક ધૂળમાં રમીને મેલો ગેલો થઈ આવે અને એને બહાર લઈ જવો હોય તો નવરાવે, નવા નવા કપડાં પહેરાવે, કપાળમાં ચાંદલો કરે, પછી બહાર લઈને નીકળે એટલે આનંદ આનંદ થાય. એમ જ્ઞાની પુરુષ કહે છે, આવો અમે તમને ચોખ્ખા થવામાં મદદ કરીએ. અમે એ કહેવા આવ્યા છીએ કે ખજાનો તમારી પાસે છે, એને પ્રાપ્ત કરશો ત્યારે તમામ બાધાઓ અને પીડાઓથી રહી તે અવસ્થા તમને મળશે અને આનંદ થશે. એ જ ધર્મથી મોક્ષ છે અને તું તો મોક્ષ સ્વરૂપ. બધી ભ્રમણાઓ એકી સાથે ભાંગી જશે. ધર્મનાથ ભગવાનના સ્તવનમાં આનંદજી મહારાજે કહ્યું છે, દોડત 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 દોડ્યો જેથી મનની દોડ જિનેશ્વર.
આ દુનિયામાં લોકો દોડે છે, પછી પૂછે છે એવું છે પણ તારે શું જોઈએ? આમ તો આશરે આવા કપડાં પહેર તો ત્યાં આખું ટોળું ઊભું થાય. પછી કહેશે કે અહીં તો કંઈ વળ્યું નહીં, ગયા હતા શું કામ? અલ્યા મગ તો તારી પાસે છે, વિચાર તો કર, શ્રદ્ધા તો રાખ. અમે તારી વાત કરીએ છીએ. કુંતુંદાચાર્યજીએ કહે છે કે અમે તારા ગીત ગાઈએ છીએ જેમ મા દીકરાના હલરડા ગાય એમ એની પ્યોર તમારા હલરડા ગાય છે. તમે આત્મા છો, તમે મોક્ષ સ્વરૂપ છો, આમ તમારા ગીત જ્ઞાની ગાય છે. કહ્યું છે કે અમે તારો નિજ વૈભવ બતાવવા આવ્યા છીએ, આનંદથી એક વખત આત્મા છીએ, અમે મોક્ષ સ્વરૂપ છીએ, અમે અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખ, અનંત આનંદ સ્વરૂપ છીએ. આ સત્ય છે, સત્ય છે, આ વાસ્તવિકતા છે. જ્ઞાની પુરુષ કહે છે કે એક વખત આવી વાસ્તવિકતા સ્વીકાર કરી લે, આનંદથી એક વખત કે હા અમે આત્મા છીએ. 116મી ગાથામાં સંદર્ભમાં 117મી ગાથા છે, 117મી ગાથામાં થોડા શબ્દ છે જેમાં આત્માનું વર્ણન છે, અસલમાં આત્મા કેવો છે થોડા શબ્દો કહ્યા. પછી થાકીને કહ્યું હવે કેટલું કહીએ, હવે તારા ઉપર છોડીએ, કર વિચાર તો કામ. આવી અભૂત કથા કરવી છે, આગળ આ કથા કરીશું.
અહીંયા ગાથાનું વિવરણ પૂરું કર્યું છે કૃપાળુ દેવ. અહીંયા કહે છે કે આત્મસિદ્ધિ એનો હેતુ જ એ છે કે દેહથી ભિન્ન પેલા પોતાના સ્વરૂપને ઓળખવું, એટલા માટે આત્મસિદ્ધિની રચના થઈ છે. આત્માને ઓળખવો, પછી આત્માની ઉપાસના કરવી, અને ત્રીજા ભાગમાં આત્માની સિદ્ધિ કરવી. 1-5 પદ એ આત્માનું સ્વરૂપ ઓળખવું, આત્માને સર્વાંગપણે ઓળખવો, સંપૂર્ણપણે પોતાની ઓળખાણ કોઈ પણ જાતના શંકા સંદેહ વગર પાક્કી રીતે ઓળખવી. 5-5 પદ કોઈ પણ જાતનો એની અંદર અપવાદ કર્યા સિવાય સર્વાંગતાથી એનો નિર્ધાર કરવો. એ આત્માને ઓળખ્યા પછી એ આત્માને ખ્યાલ આવે કે જે મેં આત્મા ઓળખો એ અને જે મારી આત્માની વર્તમાન હાલત છે એ બેમાં તફાવત છે. મેં ઓળખો એ આત્મા કર્મ રહિત શુદ્ધ અત્યંત શુદ્ધ આત્મા મોક્ષ સ્વરૂપ આત્મા છે, અને હાલની મારી આત્માની અવસ્થા એ કસાય સહિત છે, કર્મ સહિત છે, પરિભ્રમણ સહિત છે, જન્મ મરણના બંધન સહિત છે. બસ તો એ આત્માને હવે શુદ્ધ કરવાનો ઉપાય કરવો. તો 6 પદ કીધું. 6 પદ એ ધર્મ, કયો ધર્મ, કે જે ધર્મ આત્માને શુદ્ધ કરે તે, જે ધર્મ કસાયના પરિણામથી જીવને શુદ્ધ કરે, જે ધર્મ જીવના કર્મના બંધનથી જીવને મુક્ત કરે એ ધર્મ. બાકી જો કસાય સાથે સંબંધ નથી, કર્મ સાથે સંબંધ નથી, તો એવા બધા ધર્મ એ બધા જેને કે સમારંભ છે, વરઘોડા ચડાવવાના જુદા જુદા, અને મજા આવી જાય આવો ઉત્સવ થયો ને આવી ભવ્યતાથી વૈડું શું, એને સંબંધ શેની સાથે હતો? કસાયો ઘટાડવાનો, આત્માને કર્મથી મુક્ત કરવાનો? જો નથી તો એ વાત ગમે તેટલી સરસ હોય પણ જીવને ઉપયોગી. એથી કરીને સંસાર ટૂંકો નહીં થાય, ઉલટાનું એમાં જો કંઈ પ્રકારના કસાયો થશે, રાગદ્વેષ થશે, અભિમાન આવશે, મિથ્યા ભાવ આવશે, તો સંસાર લાંબો થશે, ટૂંકો નહીં થાય. માટે ધર્મનું સ્વરૂપ સમજી લેવું. એટલે અહીંયા કહે છે કે ભાઈ કર્મો ખરી દેવાથી આત્મા શુદ્ધ બને છે. જ્યારે પોતે પોતાનો વિચાર કરે કે અરે મારું સ્વરૂપ તો આત્મસિદ્ધિમાં મેં જાણ્યું તો આવું છે, અને વર્તમાન મારું સ્વરૂપ છે એ તો આ બંધયુક્ત છે, જરૂર કોઈ કારણ છે, અને મારે આત્માના સ્વરૂપને શુદ્ધ કરવું જોઈએ, તો એના સાધન માટે ક્યાંય શોધવા જવાનું નથી. આત્મસિદ્ધિમાં 6 પદ આપ્યું છે એ સાધક પદ છે, 5 પદ આત્માના સ્વરૂપ પદ છે, અને 6 પદ આત્માનું સાધક પદ છે, કે આ રીતે સાધના કરવાની. કારણોના 5 આપ્યા ઉપાયો, પછી ધર્મનું સ્વરૂપ આપ્યું, 3 સંકેતના પ્રકાર એ ધર્મનું સ્વરૂપ આપ્યું. આવો શુદ્ધ ધર્મ આચરવાથી તારો આત્મા શુદ્ધપણાને પામશે. તો સૌથી પ્રથમ વાત કે મિથ્યાત્વ ટાળવું. જે પાયામાં જે છે અજ્ઞાનનું મૂળ એ મિથ્યાત્વ. મિથ્યાત્વની સિદ્ધિ વ્યાખ્યા શું? તો કે પોતાને પરને પોતાનું માનવું એ મિથ્યાત્વ. હવે દેહ છે એ તું નથી, તારું સ્વરૂપ નથી, દેહ પર છે, દેહ ઉત્પન્ન થયો છે, દેહ સંયોગ છે, દેહ જડ છે, દેહ દ્રશ્ય છે, દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય. તો એ દેહ તે તું નથી, પણ દેહમાં બિરાજમાન ચૈતન્ય તત્વ જે છે એ આત્મા છે. તો પેલું કામ કરવાનું છે એ મિથ્યાત્વથી મુક્ત થવું. તું દેહ નથી પણ તું દેહ છો એમ માની બેઠો છો, અને આત્મા હોવા છતાં હું આત્મા નથી એમ મનાવવાનું કામ કરી રહ્યો છું, આ કામ મિથ્યાત્વનું છે. સાદી સીધી વ્યાખ્યા મિથ્યાત્વની આ. પછી પૂછે સાહેબ મિથ્યાત્વના કેટલા પ્રકાર? ઓલો 5 કે છે, ઓલો 25 કે છે. અરે અનંત છે, તારે શું કામ છે? બસ આ ભેદમાં ચડી જાય ને એમાં મજા આવી જાય ને, કે 5 કે 25 તમે કહો તો ફરીથી મારે યાદ રાખવા છે, પેપર દેવું છે. હવે પેલી વાત કે તું દેહને આત્મા માનસ અને આત્માને દેહ માનસ, આ મિથ્યાત્વનું મૂળ છે. જે નથી એમાં હોવાપણું કરવું અને જે છે એને ન માનવું, તો આ મિથ્યાત્વ છે. આવું મિથ્યાત્વ છે એટલે એથી કરીને એ કે છે એને કારણે વિભાવ ભાવ કરે છે. કેમ કે પરને પોતાનું માન્યું, પછી એના અનુસંધાનમાં જો દેહ એ હું છું તો રાગદ્વેષ થાય, કશાયો કરવા પડે, સુખ દુઃખની કલ્પના પણ ખોટી થાય. શરીરના સુખને સુખ માને, શરીરના દુઃખને દુઃખ માને, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. બધી ઊંધગાડી ઊંધી ચાલે. મિથ્યાત્વ એટલે વિપરીત, ઊંધી માન્યતા, વિપરીત માન્યતા. તો સંસાર જ વધતો જાય એનાથી. એનાથી એની જેટલી સાધના થાય એનાથી એનો સંસાર બને. તો મિથ્યાત્વ સહિત કરવામાં આવતા વ્રત, તપ, જપ જે કંઈ થાય એનું પરિણામ શું આવે? સંસાર. એટલે અહીંયા કહે છે કે ધર્મ તો થયો જ નહીં. આનંદ ગંજીનું પદ કીધું કે ધર્મ ન જાણે મર્મ જીને શું. કેમ કે જો એ ધર્મ સમજો હોય, ભગવાનને ઓળખાવો હોય ને કે શુદ્ધ સ્વરૂપ એ પરમાત્મા, તો ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈને બાંધે કર્મ જિનેશ્વર. એ વાત સરસ રીતે મૂકી છે. અને એની અંદર ભગવાન કુંદકુંદાચાર્યજીનું પણ રેફરન્સ કે ભાઈ અમે જે કંઈ વાત કરીએ છીએ એ તારા વૈભવની વાત કરી છે. અનંત જ્ઞાન, અનંત દર્શન અને અવ્યાબાદ સ્વરૂપ એ કોનું? અમે અમારું ગાવા આવ્યા છીએ? અમારે ગાયને અમારું ગાયને અમારું મહત્વ કરવાનું છે, અને જેથી કરીને તમે અમને પૂજો, અમે આમ છીએ, અમે આમ છીએ, અમારા ચમત્કાર આમ છે, એકવાર આને આમ કહ્યું. આવી વાત કરનારા તો જગતને લૂંટે છે. અરે તમારે તમારો મહિમા ગાવાનો છે? તમે તો આવનાર જે મુક્ષુઓ છે, જે મિથ્યાત્વથી ઘેરાયેલા છે, એને બતાવો કે તારું સ્વરૂપ શું છે. તું પણ એવો જ છો જેવો મુક્ત આત્મા છે. જ્ઞાનીની જાત અને સાધકની જાતમાં ફેર નથી. ફેર એટલો જ છે કે આણે કસાયોને જીત્યા છે અને આણે જીતવાના છે. આવી રીતે જે શિષ્યને તૈયાર કરે આ ગુરુઓનું વાસ્તવિક કાર્ય છે. તો અહીંયા તો એ વાતને છોડીને કહે છે કે પોતાના મૂળ પદથી અજાણ રાખે, એનાથી દૂર રાખે. તો એ તો કેવી વાત છે? તો જ્ઞાની આપણા સ્વરૂપના ગીતો ગાય તે જ્ઞાની. એટલે કે છે અમે તો અમે આત્મા છીએ અને અમે મોક્ષ સ્વરૂપ છીએ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત આનંદ, એવું અવ્યાબાદ એવું અમારું સ્વરૂપ છે. હે જગતના જીવો, આનો સરળ માર્ગ છે, તમે તમારા આત્માની શ્રદ્ધા કરો. ટૂંકામાં ટૂંકી આ શ્રદ્ધા એટલી સરસ બતાવી છે કે તમે ગુરુને માનો કે દેવને માનો, જે ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈને બાંધે કર્મ જિનેશ્વર. તો ધર્મ જિનેશ્વરમાં તો ધર્મ દેવ, દેવને માન કે ગુરુને માન, કરવાનું શું? આત્માની શ્રદ્ધા કર. આત્માની શ્રદ્ધા કર તો હું આત્મા છું, તો મિથ્યાત્વ ટળી જશે. અને મિથ્યાત્વ ટળી જશે તો પછી તારી બધી જ ક્રિયાઓ આત્માના અર્થે થશે. તું ભ્રમણામાંથી મુક્ત થઈશ. અનંત કાળ સુધી જે બ્રહ્મણાએ જીવનો સંસાર અનંત સંસારનો અનુબંધ કરાવ્યો છે તે બ્રહ્મણામાંથી જીવનો. ટૂંકી વાત અહીંયા કરી છે કે તે જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. જો ધર્મ અને મોક્ષ એ બે જુદા ન પડે એટલે બીજી લીટી તરત જ કૃપણ દેવ મૂકી, નહીં તો તે જ ધર્મથી મોક્ષ છે. એટલે વળી કે ક્યાં ધર્મથી, કેનો ધર્મ, કયા આશ્રમનો ધર્મ, કયા ગુરુનો ધર્મ, કયા દેવનો ધર્મ, કયા સંપ્રદાયનો ધર્મ, કેનાથી મોક્ષ હશે, કોનાથી મળશે? અરે તું છો મોક્ષ સ્વરૂપ, અને તરત તેને ખબર પડે કે જે ધર્મ છે મારો આત્માનો ધર્મ. આખું જે વિતરાગ વિજ્ઞાનમાં જે શબ્દ છે કે ધર્મ એ આત્માનો ધર્મ છે, કૃપાળુદેવે કહ્યું છે કે આત્માનો ધર્મ આત્મામાં જ છે, આત્માનો ધર્મ આત્મામાં જ છે, આત્માની બહાર ધર્મ નથી. તો આ જે પંક્તિ મૂકી છે કે એ જ ધર્મથી મોક્ષ છે, અને પછી જે કહ્યું કે તું છો મોક્ષ સ્વરૂપ, તો જે ધર્મથી મોક્ષ છે એ મોક્ષ સ્વરૂપ તો તું જ છો, તો તને આત્મ સ્વરૂપ તરીકે ઓળખવાથી જ કે હું શુદ્ધ ચૈતન્ય આનંદ ઘન એવો આત્મા છું, વિજ્ઞાન ઘન એવો આત્મા છું, અવિનાશી છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. તો બાકીના બધા જે કંઈ પ્રવાહ ચાલે છે એ પ્રવાહ જૂઠ છે, ભલે હું એની અંદર જ છું, એ મય છું, પણ શ્રદ્ધા બદલાઈ ગઈ, છૂટી ગઈ એમ હું નથી કહેતો. એકવાર સમજ આવે એટલે કે તાત્કાલિક છૂટે એવું નથી બનતું, પણ એક વાત બની ગઈ એને કે હવે સુખ દુઃખના જે સાધનો હતા, ઉપક્રમ હતા, એ આપણા હતા ખોટા. આપણે આ સુખ દુઃખ મેળવવા પ્રયત્ન કર્યો પણ એનાથી કોઈ સુખ મળ્યું નહીં. એટલે થયું કે પૈસા મળ્યા, લક્ષ્મી અને અધિકાર વધતા, શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવાર હતી, વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસાર. આ એને રિયલાઇઝ થયું કે જે વધારવાના મારા પ્રયત્નો હતા એમાં સંસાર વધ્યો. હવે લેવો છે મોક્ષ, મેળવવો છે મોક્ષ, અને વધે છે સંસાર. આ વિસંગતતા જીવને ખ્યાલમાં આવવી જોઈએ કે તું મોક્ષ સ્વરૂપ છો, એટલું જાણી લે, એટલે પ્રયત્નોને દિશા આપોઆપ બદલાશે. જ્યાં જ્યાં તે સુખ સુવિધા સાહેબી એને ધર્મ માન્યો હતો, એ તારી ધર્મ વિશેની માન્યતા પણ, ધર્મ વિશેની મિથ્યા વાસનાઓ પણ સાચી થશે. ભલે ખોટું થશે, થોડું થશે, પણ તું સાચું કરતા શીખ કે ધર્મ આનાથી થશે. તો જેટલી જીવની આત્માની શુદ્ધતા થાય એટલો ધર્મ, આત્માના કસાયો ઘટે, આત્માના કર્મ ઓછા થાય, આવો જે જે ઉપક્રમ પોતે કરી શકે પોતાથી થાય એ કરવો, એ ધર્મમાં જીવ છે. આ ધર્મનું સ્વરૂપ એટલે સાધનાનું સ્વરૂપ એ ધર્મ છે, અને એ જ ધર્મથી મોક્ષ છે, અને તું મોક્ષનું સ્વરૂપ છો. અહીંયા એ વાત મૂકીને પછી વાતમાં આવે છે બીજી ગાથામાં કે કર વિચાર તો કર. આ સાધનાનું સ્વરૂપ પણ પછી આપે છે કે આ સાધના એટલે કંઈ પાવડા કુહાડા લઈને તૂટી મરવાનું છે એવું નથી, કે ભૂખે મરવાનું છે, કે ઊંધે પગે લટકાવવાનું છે, એ કોઈ વાત કરમાં તું વિચાર કરીશ તો પણ તને આ વસ્તુ